આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્કાર શ્રોતા મિત્રો, 8 જાન્યુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ઐતિહાસિક વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ વસ્તી ગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસ્તી ગણતરી હશે, જેની પ્રક્રિયા 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2024 વચ્ચે હાથ ધરવામાં આવશે. અગાઉ વર્ષ 2021માં થનારી આ દાયકાની ગણતરી કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે ₹11,718 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. વસ્તી ગણતરીની આ પ્રક્રિયા 2 મુખ્ય ભાગમાં વહેંચાયેલી હશે. પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી, એટલે કે મકાનોની વિગતો, વીજળી, પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો ડેટા લેવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિની વિગતો નોંધવામાં આવશે. આ વખતે વસ્તી ગણતરીમાં રજિસ્ટર કે ફાઇલોના બદલે મોબાઈલ એપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ વસ્તી ગણતરીના કારણે ડેટામાં ભૂલોની શક્યતા ઘટશે અને તે સીધો સર્વર પર અપલોડ થવાથી આંકડાઓ ઝડપથી જાહેર કરી શકાશે. સરકાર લોકોને પોતાની વિગતો જાતે ઓનલાઈન ભરવા માટેનો વિકલ્પ પણ આપી શકે છે. ડેટા સુરક્ષા અને ગોપનીયતા જાળવવી એ સરકાર માટે મોટો પડકાર છે, જેના માટે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારતમાં છેલ્લે 1931માં જ્ઞાતિ આધારિત વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આટલા વર્ષો પછી આ વખતે વસ્તી ગણતરીના ફોર્મમાં જ્ઞાતિની ઓળખ પણ નોંધવામાં આવશે, જેનાથી વિવિધ મંત્રાલયોને નીતિ નિર્માણ માટે જરૂરી ડેટા એક ક્લિક પર તેઓના કોમ્પ્યુટરમાં મળી જશે. આ વસ્તી ગણતરી માત્ર આંકડાઓની રીતે જ નહીં જોવાય, પણ તે આવનારા દાયકાઓ માટે ભારતનું નવું સામાજિક અને આર્થિક માળખું નક્કી કરનારો પાયો સાબિત થશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાનાર છે તે પહેલાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, એટલે કે ઈડીએ, કોલકાતામાં પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના રાજકીય સલાહકાર પ્રતિક જૈનની કંપની આઈપેકની ઓફિસ અને તેના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્થળ પર પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો. હવે આ મામલે ઈડીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે જ્યારે દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશાળ પોલીસ કાફલા સાથે અચાનક જ આઈપેકના વડા પ્રતિક જૈનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ત્યાંથી તપાસ માટે અત્યંત જરૂરી એવા મહત્વના દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે લઈ ગયા છે. એટલું જ નહીં, ત્યારબાદ મમતા બેનર્જીએ આઈપેકની ઓફિસમાં પણ જબરજસ્તીથી પ્રવેશ કર્યો હતો, જ્યાં પણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે. ઈડીની તપાસ મુજબ આ દરોડા કોલસાની હેરાફેરી અને તેના દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શન્સ સાથે જોડાયેલા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે કોલસા કમ્પાઉન્ડનો મોટો હિસ્સો સાકંભરી ગ્રુપ ઓફ કંપનીઝને વેચવામાં આવ્યો હતો. તેમાંથી મળેલી કરોડોની રકમ હવાલા માર્ગે તૃણમૂલ કોંગ્રેસના રાજકીય સલાહકાર અને ચૂંટણી માટેની વ્યૂહરચના બનાવનાર કંપની આઈપેકને ટ્રાન્સફર કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. આ હવાલા કનેક્શનના કથિત જોડાણની ઊંડી તપાસ કરવા માટે જ ઈડીએ પશ્ચિમ બંગાળના 6 મહત્વના શહેરો અને દિલ્હીના 4 સ્થળોએ એક સાથે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન કોલકાતા પોલીસ અને ઈડીના અધિકારીઓ વચ્ચે પણ તણાવ જોવા મળ્યો હતો. સાઉથ કોલકાતાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈડીના અધિકારીઓ પાસે તેમની ઓળખ અને સર્ચ વોરંટની માગણી કરી હતી. ઈડીએ આ મામલે કોર્ટ અથવા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બચાવમાં એવું કહ્યું હતું કે ઈડીએ આ દરોડો હવાલાની તપાસનું કારણ આગળ ધરીને પાડ્યો હતો, પણ તેઓ હકીકતમાં કેન્દ્ર સરકારના ઇશારે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે અમે જે રણનીતિ અપનાવી છે તેની ડ્રાફ્ટ ફાઇલ લેવા આવ્યા હતા. તેથી આ ફાઇલ અને ડેટા તેમજ સ્ટોર કરેલ ડિસ્ક લેવા માટે હું દરોડાના સ્થળે પહોંચી ગઈ હતી. મેં તેના સિવાય કોઈ ફાઇલ કે દસ્તાવેજ લીધા નથી. જોઈએ કોર્ટ ઈડીની મમતા બેનર્જી સામેની ફરિયાદનો સ્વીકાર કરે છે કે કેમ. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા 7 જાન્યુઆરીએ જારી કરાયેલા એક વિશ્લેષણાત્મક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 2014, 2019 અને 2024ની 3 લોકસભામાં સતત ચૂંટાઈને આવેલા 102 સાંસદોની સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 110% જંગી વધારો જોવા મળ્યો છે. આ સાંસદોની 2024માં સરેરાશ સંપત્તિ રૂપિયા 15.76 કરોડથી વધીને રૂપિયા 33.13 કરોડ થઈ છે. 2004માં આ 102 સાંસદોની સરેરાશ સંપત્તિ 15.76 કરોડ રૂપિયા હતી. 2019માં તે વધીને 24.21 કરોડ રૂપિયા અને 2024માં આ આંકડો રૂપિયા 33.13 કરોડ પર પહોંચી ગયો. આમ આ 102 સાંસદોની સરેરાશ સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં રૂપિયા 17.36 કરોડનો વધારો થયો છે, જે 110% વૃદ્ધિ દર્શાવે છે. આ રિપોર્ટમાં સૌથી વધુ સંપત્તિમાં વધારો કરનારા ટોચના 10 સાંસદોની યાદી પણ આપવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રના ભાજપના સાંસદ શ્રીમંત છત્રપતિ ઉદયનરાજે પ્રથમ સ્થાને છે. તેમની સંપત્તિમાં 10 વર્ષમાં 162 કરોડનો જંગી વધારો થયો છે. આ યાદીમાં બીજા ક્રમે ગુજરાતના જામનગરના ભાજપના સાંસદ પૂનમબહેન માડમ છે. તેમની સંપત્તિમાં રૂપિયા 130 કરોડનો વધારો નોંધાયો છે. 2014માં તેમની સંપત્તિ 17 કરોડ હતી, જે 2024માં વધીને 147 કરોડ થઈ છે. ત્રીજા સ્થાને YSRCPના સાંસદ PV મિથુન રેડ્ડી છે, જેમની સંપત્તિમાં રૂપિયા 124 કરોડનો વધારો થયો છે. પક્ષની રીતે જોઈએ તો ત્રીજી ટર્મમાં ફરીથી ચૂંટાયેલા 65 ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિમાં 108% વધારો થયો છે. કોંગ્રેસના આવા ચૂંટાયેલા 8 અને તૃણમૂળ કોંગ્રેસના 11 સાંસદોની સંપત્તિમાં અસાધારણ વધારો થયો છે. આ તમામ માહિતી સાંસદો દ્વારા ભારતના ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામા પર આધારિત છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના પ્રશાસને ભારતીય વિદ્યાર્થીઓને ફરી ધમકી આપી છે. અમેરિકાએ 7 જાન્યુઆરીએ અમેરિકાના અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને સંબોધીને ચેતવણી આપી છે. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે એક પોસ્ટ મૂકી છે કે જો અમેરિકાનો કાયદો તોડવામાં આવશે તો વિઝા રદ થઈ શકે છે અને એટલું જ નહીં, દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે. જો તમારી ધરપકડ થશે અથવા તમે કોઈ કાયદો તોડશો તો તમારો વિઝા રદ થઈ શકે છે, તમને દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, ભવિષ્યમાં તમે અમેરિકન વિઝા માટે અયોગ્ય જાહેર થઈ શકો છો. નિયમોનું પાલન કરો અને પોતાના પ્રવાસને ખતરામાં ના નાખો. અમેરિકન વિઝા એક સુવિધા છે, અધિકાર નથી. ટ્રમ્પના શાસનકાળમાં ઇમિગ્રેશન નિયમો દિવસે ને દિવસે કડક કરવામાં આવી રહ્યા છે. અમેરિકા દ્વારા ભારતીયોને અવારનવાર આવી ચેતવણી આપવામાં આવતી રહી છે. અગાઉ અમેરિકન દૂતાવાસે ભારતથી અમેરિકા જતા ગેરકાયદે પ્રવાસીઓ માટે કડક ચેતવણી જાહેર કરી હતી. તેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને મોટી ક્રિમિનલ સજા થઈ શકે છે. દૂતાવાસે આ ચેતવણી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાના અણધાર્યા ઘટનાક્રમ પર ભારત સરકારે પોતાનું વલણ પ્રથમ વખત સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે લક્ઝમબર્ગમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. અમે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ સાથે મળીને એવા ઉકેલ પર પહોંચે જે વેનેઝુએલાના લોકોની ભલાઈ અને સુરક્ષાના હિતમાં હોય. લોકોની ભલાઈ અમારી પ્રાથમિકતા છે, એમ જયશંકરે કહ્યું હતું. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે વર્ષોથી ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. ભારત ઈચ્છે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, વેનેઝુએલાના નાગરિકો સુરક્ષિત રહે અને આ સંકટમાંથી વહેલી તકે બહાર આવે. ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે વેનેઝુએલાની રાજધાની કરાકસમાં આવેલું ભારતીય દૂતાવાસ ત્યાં વસતા ભારતીય સમુદાયના સતત સંપર્કમાં છે. કોઈપણ પ્રકારની સહાય માટે દૂતાવાસ તૈયાર છે. ભારત સરકારે આ મુદ્દાને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને પ્રદેશમાં સ્થિરતા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.